તારીખ 21/7/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 313 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 150.
શરીર સામે જો કાળા વિકલ્પ મફતમાં જાય છે અને આત્માનું કાર્ય પણ થતું નથી. દેહાત્મ બુદ્ધિને વશ જીવનું ધ્યાન શરીરથી ખસતું નથી. ભલે શરીર સંબંધી વિકલ્પ અનેક ન કરવા પડતા હોય તો પણ સ્વરૂપ ઉપર શરીર ઉપરનું લક્ષ, શરીર ઉપરનું ધ્યાન, શરીરની સાવધાની, સંભાળ એ વગેરે શરીર સામું જીવ જોયા કરે છે એમ છે. છતાં શરીર સામે જોતા એના જે ભાવ છે એ કાંઈ શરીરમાં કાર્યગત થતા નથી. રાજા મહારાજા શીખ્યા શરીર સાચવવામાં કાંઈ બાકી રાખતા નથી. હીરાની ભસ્મો ખાય, મોતીની ભસ્મો ખાય, અબરખ ભસ્મ ખાય, છતાં પરમાણુ એના કારણે સ્વયં પલટે છે. શરીરના પરમાણુના ફેરફારો એને પૂર્વકર્મના ઉદય સાથે નિમિત્ત નિમિત્ત સંબંધ છે. જીવના એ શરીર સાચવવાના પરિણામ સાથે ખરેખર નિમિત્ત નિમિત્ત સંબંધ નથી. પૂર્વકર્મનો ઉદય આવે અને ફેરફાર થાય. ડાક્ટરોનો એવો અભિપ્રાય છે કે જે દવા જે દર્દ ઉપર કામયાબ થયેલી સાબિત થઈ હોય તે જ દવા તે દર્દ ઉપર કામયાબ ન થતી હોય એવો એનો અનુભવ છે.
બરોબર.
અથવા એક તેનો તે દર્દી તેના ઉપર એ દવા કાલે અનુકૂળ અસર કરતી દેખાય ને આજે જ એ દવાની કાંઈ અસર ન થતી હોય એમ તેને ને તેને દેખાય છે. કાલે નહીં, થોડી વાર પહેલા એક ડાક્ટર વાત કરતા હતા. બાળકી નાની હતી, લગભગ દેહ છૂટવાનો સમય હતો. બોલાવે ને કોઈ વખત ઇમરજન્સીમાં એને ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન ગરમીનું ઇન્જેક્શન કે છે, શરીર ઠંડુ પડતું જતું હતું. પહેલું ઇન્જેક્શન આપ્યું, શરીરમાં ગરમાવો આવ્યો એટલે એમ થયું થોડી વાર જોઈએ કેમ રહીએ છે. ત્યાં પાછું શરીર ઠંડુ પડવા માંડ્યું. 15 મિનિટ થઈ ત્યાં એટલે ફરીને બીજું આપ્યું. બીજું આપ્યું એટલે એને ખબર પડી ગઈ કે આ હવે કઈ કામ કરતો નથી. એટલે કે હું જાઉં ત્યારે હવે શું કે ઇન્જેક્શન આપી દીધું છે ને હું હવે જાઉં છું. એ આમ જાય ને આમ જાય, આટલી વાર લાગે, બીજી વાર લાગતી નથી. એનો અર્થ એ છે કે એ શરીરના પરમાણુઓ છે એ સ્વતંત્ર પરિણમે છે. એના પરિણમનની જે કાળે જે સ્થિતિ છે એને કોઈ બીજા સાધનથી રોકી શકાય છે કે જીવના ભાવથી રોકી શકાય છે એમાં કોઈ પ્રયત્ન કામ આવે છે એમ નથી. એટલે એમ કહે છે તારા વિકલ્પ તારા પ્રયત્નો મફતમાં જાય છે. મફતમાં એટલે નકામા જાય છે. ભલે તને વિકલ્પ આવે છે શરીરની સાવધાનીનો પણ એથી કાંઈ વિકલ્પ કાર્યગત થાય છે એ માનવું મોટી ભ્રાંતિ છે. અને તે કાળે આત્માનું કાર્ય પણ થતું નથી, શરીરનું કાર્ય થતું નથી, અને આત્મકાર્ય કરવાનો જે સમય છે, વખત છે, એ આ બાજુના વિકલ્પમાં ચાલ્યો જાય છે. આમ કરું, આમ કરું, આમ કરું, આમ એને આત્માનું કાર્ય પણ ત્યાં થતું નથી અથવા ચૂકી જવાય છે. ભલે શરીર ગમે તેટલું સાચું હશે તો પણ શરીર દગો દેશે. કોને દગો દેશે? કે જેણે વિશ્વાસ મૂક્યો છે એને દગો દેશે. વિશ્વાસ અને દગો બંને પ્રતિપક્ષ છે, આમાસામા પક્ષ વાળા છે. જેને વિશ્વાસ મૂક્યો છે કે મારું શરીર સારું છે, મને વાંધો નથી, ખાઉં છું, ભૂખ લાગે છે, ખાઉં છું, પચી જાય છે, ઊંઘ આવે છે, હાલું છું, ચાલું છું, સુખ ચેનથી બધા કામ કરું છું, કાંઈ વાંધો આવતો નથી, કે છે કે એવો તે વિશ્વાસ મૂક્યો હશે, પરમાણુ એકદમ પલટો મારશે, ત્યારે તને એમ થશે કે અરે આ શું થઈ ગયું. એકદમ જે પરિણામ ઉપર પ્રત્યાઘાત આવે છે એનું કારણ તીવ્ર એકત્વ બુદ્ધિ સેવી છે તે છે. નહીતર શરીરના પરમાણુઓ બદલાય, શરીરમાં ફેરફાર થાય, અશાતા થાય, રોગ થાય, મહારોગ થાય, પણ એની ચિંતાને વ્યાધિ કરવાની કોઈ જરૂર નથી. કેમ કે એનાથી આત્માને દુઃખ નથી ને એનાથી આત્માને કોઈ નુકસાન પણ નથી. જ્ઞાનવાન, જ્ઞાનમય એવો આત્મા શરીરથી તદ્દન ભિન્ન છે, એવા ભિન્ન આત્માને શરીરના ફેરફારથી શું લેવા દેવા છે? કે શરીરના ફેરફારથી એને કોઈ લેવા દેવા નથી. પણ જ્યારે શરીર સારું હોય અને સારા શરીરનો રસ લીધો હોય, મને ઠીક છે, મને વાંધો નથી, આપણને કોઈ દિવસ કાંઈ થાય નહીં, બધું સરખું રહે, એમ શરીરના સુખમાં સુખના સરકા લીધા હોય, રસ લે ને, ત્યારે શરીરના ફેરફાર છે એનો પ્રત્યાઘાત આવ્યા વિના રહેતો નથી. પછી એ વખતે એમ વિચારે કે મારે દુઃખી નથી થવું, પણ એ દુઃખ ઉત્પન્ન થયા વિના રહેશે, એ તો સામે સામું છે. સુખની કલ્પના કરે છે એટલે દુઃખની કલ્પના નિવારી શકાશે નહીં. આ પરિસ્થિતિ છે. પહેલેથી જ શરીરથી ભિન્ન પડવાનો અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્ર અભ્યાસ અને તત્વજ્ઞાનના અભ્યાસનું ફળ શું? કે ભિન્ન આત્માનું જ્ઞાન કરવું. તે બંધ અધિકારમાં, સમયસારમાં એ વિષય ચાલે છે કે તત્વજ્ઞાનના અભ્યાસનું કે શાસ્ત્રના અધ્યયનનું, શાસ્ત્ર ભણવાનું ફળ શું? ફળ એ છે કે ભિન્ન આત્માનું જ્ઞાન કરવું, એનું ફળ છે. એમાં એ વિષય નિરૂપિત છે. જેમાં જે વિષય કહેવા ધારે છે એ વિષયનું એને જ્ઞાન ન થયું તો એને એ વાંચ્યું છે કે નથી વાંચ્યું એ કેમ નક્કી થાય? અર્થાત એને વાંચ્યું જ નથી એમ છે. એટલે એમ કહે છે કે ભાઈ, તને શરીર ઉપર જે વાલક છે પણ એ તને દગો દેશે. જેમ કોઈ મિત્રની સાથે સારો સંબંધ રાખે છે, અને મિત્ર છે એટલે કહેવાની જરૂર નથી કે અવિશ્વાસ છે, વિશ્વાસ જ છે, એનું નામ જ મિત્ર છે. એ જ્યારે અંદરથી ફેરફાર દેખાય ત્યારે એને એમ લાગે કરે આ તો મારી સાથે દગો થઈ ગયો,
એમ
શરીરની સાથે સારા સંબંધો, મિત્રતાના સંબંધો તને દગો એ તને મોંઘું પડશે, એવું દુઃખ થશે કે તને મોંઘું પડી જશે, આકરું પડી જશે. નાનીઓ અગાઉથી ચેતાવે છે, જ્યાં જ્યાં સુધી એ પ્રસંગ આવ્યો નથી એ પહેલા એને ચેતાવે છે કે તું ચેતી જા, તારા શરીર સંબંધીના શરીર પ્રત્યેના વિકલ્પો નકામા જાય છે અને આત્મકાર્ય કરવાનું રહી જાય છે. એ તો એ પરિણામથી તો પાછળથી મને દગો દીધો એવો આઘાત તને આવ્યા વિના રહેશે. ધર્મ તો કોઈ પણ હાલતમાં થાય છે, શરીર સારું હોય તો જ થાય, એવો કોઈ નિયમ નથી.
બરાબર,
કેમ કે ધર્મ આત્માને આધારે થાય છે અને શરીર પૈસા ને રોટલાના આધારે થતો
નથી. વારે
વાર રોજ કેટલું જમે કે ચપટી લોટની મુઠ્ઠી લોટની રોટલી થાય એટલું, હવે એના આધારે આખો આત્મા. આત્મા એવો નબળો ને પાંગળો નથી કે મુઠ્ઠી અનાજના આધારે જીવે ને મુઠ્ઠી અનાજના આધારે ધર્મ કરે ને મુઠ્ઠી અનાજના આધારે એનું ટકવું નબળું થાય રહેવું થાય, એવો એ નિર્બળ તત્વ છે. શાસ્ત્રમાં આવે છે, દલીલ કરે છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આવે છે. શરીર આદિ ખલું ધર્મ સાધનમ, બહારની ક્રિયા કરવાની વાત છે. બહારની ક્રિયા સૂચિપણે કરવી જોઈએ. ભગવાનની પૂજા કરે તો એને શરીર સ્વચ્છ, સ્નાન આદિ કરી સ્વચ્છ કપડાં બદલી ભગવાનની પૂજા કરવી. માંદો માણસ હોય અને સ્નાન કરવાનો બંધી હોય તો એને ભગવાનની પૂજા કરવાનો પ્રસંગ નથી, એ કરી ન શકે, એને ન કરવી જોઈએ. કેમ કે અવિનય છે. વ્યવહારે તો જેટલી વ્યવહાર પ્રવૃત્તિ છે એમાં વ્યવહારનો વિવેક આવશ્યક છે, એવી જે બાહ્ય ધર્મની પ્રવૃત્તિ છે એ બાહ્ય ધર્મની પ્રવૃત્તિ કરવામાં શરીર નિમિત્ત છે, તેથી એને ધર્મનું સાધન છે એમ કહેવામાં આવે છે. પણ એ કોઈ આત્માના અંતરંગ દર્શન જ્ઞાન ચારિત્રના ધર્મનું સાધન છે એમ ત્યાં કહ્યું નથી એમ છે. પછી ભાવ તો અર્થ કરી લઈએ છે, માણસ શરીર સારું હોય તો આપણને શરીરના વિકલ્પો ન થાય, અને શરીરના વિકલ્પો ન થાય તો પછી આત્માના વિચાર કરવા હોય તો વ્યાધિ ને ઉપાધિ, વ્યાધિ સંબંધીની ઉપાધિ વગર કરીએ. કે છે કે શરીર સારું હોય એ જ તારી ઉપાધિ શરીર સંબંધી છે, એ તો રાખીને બેઠો. હવે શું આત્માના વિચાર કરવાનો હતો? શરીર સારું હોય તો હું આમ વિચાર કરું એમ, શરીરની વ્યાધિ તો ઉપાધિ તો પહેલા કરી દે, અને હવે આત્માનો વિચાર કરવાની વાત છે એ વાત બરાબર નથી. અને એ તો બહુ મોટી વણઝાર છે, લંગર લાગે છે. એ તો શરીર સારું હોય તો હવે ફલાણું પૈસા આટલા જોઈએ, હવે આટલું વ્યવસ્થિત જોઈએ, હવે આમ જોઈએ, હવે આમ જોઈએ, નહીતર મને આનો વિકલ્પ રહે, નહીતર આનો રહીએ, નહીતર આનો રહે, નહીતર આનો રહીએ, એનો કાંઈ છેડો નથી. અનંત અનંત છે, સંયોગોનો કોઈ છેડો નથી, ઈચ્છાનો પણ કોઈ છેડો નથી. એ તો કોઈ પણ હાલતમાં આજે અને અત્યારે મારું કાર્ય કરવું છે એવી સ્વકારની તત્પરતા અને સાવધાની આવ્યા વિના કાર્ય શરૂ થાય નહીં. તૈયારી ન થાય તો કાર્ય શરૂ શું થાય? તો તૈયારીના પરિણામ છે કે કોઈ પણ હાલતમાં પ્રવૃત્તિ હો કે નિવૃત્તિ હો, ખરેખર તો મનના પરિણામ તે પ્રવૃત્તિ છે. બાહ્ય વ્યાપારાદિકની પ્રવૃત્તિ બંધ કરે ન કરે તો પણ મનના પરિણામ આત્મામાં ન લાગે ને બીજા કોઈ પણ નિમિત્તમાં લાગે ત્યારે એ પ્રવૃત્તિ થઈ ગઈ. બીજું શું છે? જીવની પ્રવૃત્તિનો શું હિસાબ છે? દુકાને એની પ્રવૃત્તિનો હિસાબ છે, કારખાનો એનો હિસાબ છે, નોકરી એનો હિસાબ છે ને? એના મનના પરિણામ છે એની પ્રવૃત્તિ છે. જો મનના પરિણામ એમને એમ પર વિષયમાં અને પર નિમિત્તમાં જોડાયેલા રહે તો એ પ્રવૃત્તિવાળો જીવ છે, અને મનથી નિવૃત્ત થઈને મનાતીત દશામાં યોગ લાગે, એનો પુરુષાર્થ થાય તો એને નિવૃત્તિ છે. બરાબર. દિવસે એકવાર કહ્યું હતું, સવારે વહેલા જંગલ જતા હતા, સાથે જતા હતા, માઇલ દોઢ માઇલ જતા, સાથે જતા વહેલા સાડા વહેલા વહેલી સવારે ગંગા ચાલ્યા જતા હતા, અડધો માઇલ ચાલ્યા પછી પારિતાણાના રસ્તા, અડધો માઇલ ચાલ્યા પછી બોલ્યા, દ્રવિલિંગી મુનિ જરાય નિવૃત્ત થયો નથી. રાજપાટ બધું છોડી, રાણીઓ છોડી, કુટુંબ કબીલો છોડ્યો, નગ્ન દિગંબર થઈને જંગલમાં પંચ મહાવ્રતને 28 નિર્ગુણ પાયા. કોઈ ક્યાંય ગડબડ નહીં એને દ્રવિલિંગી કહે છે. ગડબડ વાળાને તો દ્રવિલિંગી નથી પણ લિંગાભાસ કહેવામાં આવે છે. તો પણ એ જરાય નિવૃત્ત થયો નથી ક્યાંથી, કેમ કે એના મનના પરિણામ શુભ યોગમાં પણ લાગેલા છે. અશુભ યોગમાં લાગેલા અને શુભ યોગમાં લાગેલા બંને પરિણામ આત્મામાં નહીં લાગેલા પરિણામની અપેક્ષાએ એક સરખી સ્થિતિમાં છે. પહેલા આત્મામાં અશુભમાં આત્મામાં નહોતો લાગેલો, શુભમાં પરિણમો ત્યારે આત્મામાં નહોતો લાગેલો. તો એ તો આત્મામાં નહોતો લાગેલો એ વાત તો સરખી થઈ ગઈ, એ વાત તો એમને એમ રહી ગઈ. એટલે એ જરાય નિવૃત્ત થયો નથી એમ કહ્યું. પ્રથમ શુદ્ધોપયોગ થઈને આત્મામાં અંતર્મુખ વળે ત્યારે એને પ્રથમ નિવૃત્તિની શરૂઆત થઈ છે. ત્યારે શરૂઆત થઈ, ત્યાં સુધી શરૂઆત થઈ નથી. એટલે એમ કહે છે કે એ શરીરની પળોજણ મૂકીને ભાઈ તારા આત્માનું કરવા અનંત કાળ થી તે અનંત દેહ ધારણ કર્યા છે અને અનંત કાળ પર્યંત શરીર ની સાવધાની માં રોકાયેલો છે. એક રચકા સારો થયો નથી, શરીર મારું નથી તો શરીરમાં સગા એ મારા સગા રહેતા નથી. શરીરની અનુકૂળતા પ્રતિકૂળતાના સાધનો મારા સાધનો રહેતા નથી. આમ છે, અભ્યાસ કરવા માટે તો, વેદ જ્ઞાન નો અભ્યાસ કરવા માટે તો એને શરીર સાથેના પરિણામથી પ્રયોગ શરૂ કરવો. ઠંડી લાગે છે, ગરમી લાગે છે, આ તો કુદરતી ઋતુના ફેરફાર છે ને એની અસર શરીર ઉપર આવ્યા વિના એ નહીં. હવે મને થાય છે કે મને જણાય છે, અંતર અવલોકન કરે, સીધું ભેદ જ્ઞાન ન થાય તો
અવલોકન કરે,
અંતર અવલોકન કરે કે આ જણાય છે કે થાય છે, કયા પરમાણુ જ્ઞાનમાં પ્રવેશ્યા કે તેથી મને થાય છે એમ તું કહે છો. પ્રવેશા નથી ને જ્ઞાન થાય છે તો જ્ઞાન થવું જાણવું એ તો તારો ધર્મ છે. જાણવું મળશે કે જાણવું નહીં થાય એવું તો કદી બનવાનું નથી. અને જાણવું થાય એમાં માત્ર જાણવું થાય એમ કર, એમ અનુભવ કર, તો પણ એની સાતા અસાતાની ઉપાધિ જ્ઞાન ઉપર આવશે
નહીં.
માત્ર જુદો પડીને ભિન્ન પડીને જાણનાર રહે, જ્ઞાતા માત્રપણે રહે, તો તને તેની ઠીક અઠીકપણાની ઉપાધિ આવશે. જ્ઞાનમાં ઉપાધિનો અભાવ ન થાય ત્યારે જ્ઞાનનો, જ્ઞાનની શાંતિનો, જ્ઞાનના આનંદનો, જ્ઞાનના સુખનો અનુભવ થાય. પણ જ્ઞાનમાં ઉપાધિ ઊભી કરે ત્યારે એને એ ઉપાધિનો એકાકાર પણ અનુભવ છે, જ્ઞાનનો અનુભવ જાણે રહેતો નથી, તિરોભૂત થઈ જાય છે. હા, 17,000 ગાથામાં એ જ વાત છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ ને અનુભવમાં આવે છે. સર્વ જીવોને એના જ્ઞાન નો અનુભવ થાય છે. આ બાળ ગોપાળ એટલે સર્વ, પણ એ રાગ ને વશ અથવા ઉદય ને વશ, શરીર ને વશ એવા પરિણામ કરે છે કે જાણે એ જ હું છું એમાં એ જ્ઞાન ના થતા અનુભવ ને ચાલતા અનુભવ ને ચૂકી જાય છે, ઢાંકી દે છે. આ એનું અજ્ઞાન પણ છે. બીજા પદાર્થો જ્ઞાનમાં જણાય છે એને એમ થાય છે કે મારામાં કઈક એનાથી અસર થાય છે. એનો અર્થ જ કે મારામાં આવી ગયા, એટલે પોતાની ભીમ સત્તાને નહીં અનુભવતા, પર સત્તાને પોતા રૂપે પોતા પણ અનુભવે છે. એને દુઃખનું મિથ્યાત્મ અને દુઃખનું કારણ થાય છે. વધારે ડર નહીં, એને સુખની સુખનો નિર્ણય ઊંધો છે. એને શરીર સુખી તો સુખી સર્વ વાતે, પેલું સુખ તે જાતે એવું લોકોએ ગોઠવી નાખ્યું છે. એક તો મિથ્યાત્મને ગાંઠ મારે છે અને એ દ્રઢ કરે, તેલની દોરીને તેલનું મલાવી મલાવીને શરીરની એકત્વ બુદ્ધિને મલાવે, અને જરાક કંઈક થાય એટલે ભાઈ સાહેબ ને જાણે કઈ થવું ન ગયું ને કઈ થઈ ગયું. પણ ભાઈ એટલી બધી ઉપાધિ કરીને તને નુકસાન કેટલું છે એનો વિચાર કરવો. શરીરમાં રોગાદી નો ઉત્પાદ થતા ખરેખર તો શરીરની ભિન્નતાનો અભ્યાસ કરવાનો વધારે સારો અવસર છે. એક તો માંદો હોય ત્યારે એને કોઈ બતાવે નહીં, તો એમ કે કેમ આ ટાઈમ છે દુકાને આજ નથી જતા, ધારમાં અહીંયા શું છે, ફલાણું લઈ આવ્યો, આ જોશે આ જોશે આ જોશે આ જોશે. માંદાને કહેવાય તમે લેવા જાવ ગામમાં. એની ઈચ્છા હોવા છતાં એનું સીધું માનતું નથી, એ પ્રત્યક્ષ અનુભવ છે ત્યાં એના, કે એના પરિણામ બેકાર જાય છે, વ્યર્થ જાય છે, એ એનો ચોખ્ખો અનુભવ છે. એટલે કોઈ પૂછે શરીર માંડું અને તબિયત ખબર પૂછવા આવે કે ન આવે, કેમ છો એમ પૂછે, બાદશાહી છે અત્યારે શું છે, જેમ કોઈ બાદશાહ ને ચીંડે નહીં એમ આને કોઈ કામ ચીંડે એમ જ અત્યારે બાદશાહી છે, શું કરો છો તમે, અમે અમારું કામ કરીએ છીએ. ખબર આત્માના પૂછવા, શરીરના પૂછવા, આત્મા કેમ છે એના પરિણામમાં તંદુરસ્તી આવે છે કે નહીં, એ કામ કેમ કરે છે. આત્માર્થીને તો આત્માના ખબર લેનારા જોઈએ. સંસારીઓ ભલે શરીરની ખબર પૂછે, આત્માર્થી તો આત્માની ખબર પૂછે, આત્મામાં કેમ છે અંદર તમને, ભલે શરીરમાં હવે જે થયું એ તો હું તો પૂર્વકર્મ પ્રમાણે મોટો માગણ, એક જેના 5 રૂપિયા જોઈએ બદલે 5000 જોઈએ તો મોટો માગણ છે, રાકા છે, ભિખારી છે, દુખી છે, ઘણા દુખી છે, એને ખબર નથી એટલું એને દુઃખ છે, અને અંદરમાં એને સંયોગો અનેક પ્રકારના સંયોગોને ઠીક કરવાની હોળી લગે છે, એમ કે આકુલતા બહુ થાય ને ત્યારે એમ કે હોળી સળગે છે, અગ્નિ સળગે છે, મજાની લાંબી મોટરમાં બેઠો છે ને મોટર એની છાતી માટે બેઠી માથે બેઠી છે, એ મોટર માં નથી બેઠો પણ મોટર એની છાતી માથે બેઠી છે, એટલે ઉપાધિ એને છે, આ છે એની જે ઉપાધિ છે, એ ઉપાધિ એને દુઃખ નું કારણ છે, સુખ નું જરા પણ કારણ નથી. સાંભળો ને સરખું સાંભળેલો, અહીંયા બેઠા બેઠા ધ્યાન બીજે વ્યુ જાય, સામે બેઠા બીજે ધ્યાન જાય તો આ તો બીજો ફટકો પડે, સામે બેઠા પછી બીજી આડી ઉડી નજર કરે કે બીજે ધ્યાન જાય તો ગુરુદેવ ની સામે ચાલે નહીં, તાપ બહુ હતો વ્યક્તિત્વ હતું, આગળ તો બેહાડે એ સમજીને બેહાડે હવે બરાબર સાંભળશે, પછી બરાબર એની રામ કહાણી ચાલે, રામ કહાણી કહેવાય ને
પોતાની કહાણી,
એની કહાણી આત્મા રામ ની કહાણી, બીમારીમાં શું છે આકુલતા ખૂટી થાય છે, શરીરના લક્ષ્ય આ મને થાય છે આ મને થાય છે, પણ તને જે અંદરના ફેરફારના વેદન થાય છે એ જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે,
બરોબર,
શરીરની સત્તામાં તો તું નથી પણ વેદનની સત્તામાં તું નથી, નિમ જ્ઞાન સ્વરૂપે છો એમ જ્ઞાન સત્તા અને જ્ઞાનના અસ્તિત્વને વેદન થી ગ્રહવું એટલે હું પણ અનુભવ કરવો છે, એમાં હું પણ એમાં અનુભવ થાય એવું છે, અવલોકન કરે તો, કેમ કે એમાં જ વેદન છે, જ્ઞાનમાં હું પણ આનું વેદન છે, અવલોકન કરે તો એને આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થાય, નહીં તો તિરોભૂત થઈને રાગમાં હું પણ કરે છે, અસાતાના વેદનમાં હું પણ કરે છે, એ મિથ્યાત્વ થાય છે, ત્યાં બિન પડે તો સમ્યક્ત્વ થાય છે, ત્યાગવાનું અભિમાન એ મિથ્યા, એ અભિમાન જ મિથ્યાત્વ, મનુષ્ય પર્યાયમાં મુખ્યપણે માન પ્રકૃતિ મિથ્યાત્વની સાથે પ્રવર્તન છે, માર્કીમાં ક્રોધ પ્રવૃત્તિ, 3 ઇંચમાં માયા પ્રકૃતિ, 2માં લોભ પ્રકૃતિ અને મનુષ્યમાં માન પ્રકૃતિ, માન માયા ક્રોધ અને લોભ 4 ગતિના 4 મુખ્ય કષાય છે, એવી પ્રકૃતિ જીવના પરિણામ સાથે વણાઈ ગઈ છે, એટલે અનેક પ્રકારના પૂર્વકર્મના ઉદય સંયોગ થાય ત્યારે એને એમ થાય કે આટલું મારું પૂન છે, મારું પૂન તપે છે, હજી મને વાંધો નથી અને મારી પાસે મને આટલું છે, આટલું ધન છે, આવી આબરૂ છે, આટલા પડખિયા છે, આટલું પૂન છે, આટલું જૂઠ છે, આટલો મારો સમાજ છે, આટલો મારો દેશ છે, આટલું બધું મારી પડખે છે, એ પુષ્ટિ ઉભી કરે છે. એ પરસત્તા વાળા તત્વોને ગ્રહવાનું અભિમાન છે,
બરોબર.
એનું માન કરે છે, હું એ મારા છે, મારા છે. એ વાળો એનું માન કરે છે, હું એ મારા છે, મારા છે. એ વાળો હું છું, એના વાળો છું, એનું માન છે. અને કોઈ અહીંયાથી ફરીને ધર્મના ક્ષેત્રમાં જાય અને યથાર્થપણે ભિન્ન આત્માનો અનુભવ કર્યા વિના જાય, ત્યારે પૂર્વ કર્મના યોગે મળેલાનો ત્યાગ કરે છે, ત્યારે એને એ ત્યાગ પર સત્તાવાળા તત્વોને ત્યાગવાનું અભિમાન કરે છે. મેં આટલું છોડ્યું, કુટુંબ છોડ્યા, પૈસા છોડ્યા, જગતનો સંગ છોડ્યો, એ બધું મેં છોડ્યું. એવું પર તત્વને છોડવા સંબંધીનો પણ એને માન થાય છે. નમ્રતા રાખે તો માન ન થાય ને. ત્યાગે કરે ને નમ્રતા રાખે તો એને જ્ઞાન ન હોય, આત્મજ્ઞાન ન થયું હોય, પણ પર પદાર્થોનો ત્યાગ કરે ને નરમ પ્રકૃતિ હોય, નમ્રતા વાળી પ્રકૃતિ, નમ્રતા વાળી હોય ને ત્યાગ કરે, એવું ન બને તો એને પછી અભિમાન ગણવું કે ન ગણવું? કે એવો નમ્રતા વાળો હું ત્યાગ કર્યા છતાં હું નમ્રતા રાખું છું, અભિમાન કરતો નથી, એવો હું, એનું એને માન. જ્યાં સુધી દ્રવ ઉપર દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી પર્યાય ઉપર દ્રષ્ટિ છે અનાદિની, અને એ જ એનું અભિમાન છે. અભિમાન એટલે શું? કે જે પર તત્વ છે, પર સત્તાવાળું તત્વ છે, એમાં અહંકાર કરવો, અહંપણું કરવું, અહંકાર કરવો, એનું નામ અભિમાન છે. જ્યાં પોતાનું ત્રિકાળી અસ્તિત્વ છે, ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ છે, એવા સ્વદ્રવમાં જો એ મમત્વ કરે છે, અહંપણું કરે છે, તો એનો ગુણ છે, એને અહંકાર કહેવામાં આવતો. એટલે પરમા અહંપણાનો ભાવ એ અભિમાન જ મિથ્યાત્વ છે. અહીંયા એકલું ત્યાં માન પ્રકૃતિ ન લીધી, પણ મિથ્યાત્વ સહિતની માન પ્રકૃતિ લીધી. સારી ગતિમાં મિથ્યાત્વમાં એમ છે, નારકીમાં ક્રોધ થાય છે, તિર્યંશમાં માયાના પરિણામ વર્તે છે, દેવલોકમાં લોભના પરિણામ વર્તે છે. ત્યારે એ હું એવો જે ભાવ, એમાં હુંપણાનો જે ભાવ, એ મિથ્યાત્વ છે. અહીંયા માનમાં હુંપણાનો ભાવ છે, ત્યાં એ પ્રકારે લોભમાં હુંપણાનો ભાવ છે. તો શું છે, મિથ્યા દ્રષ્ટિ, દેવ પણ દેવલોકમાં કેટલાક પુણ્ય લઈને તો દેવલોકમાં ગયો છે, ત્યારે તો પુણ્ય લઈને ગયો છે, પણ એથી ઉપરના બીજા ઊંચા પુણ્યવાળા જે હોય છે એવું મને હોય એમ એને લોભની વૃત્તિ રહ્યા કરે, એવો થઈ નથી શકતો, એવો થઈ શકતો નથી. પણ છતાં એવું મને હો એના જેવો, જેમ આયા લખપતિ હોય કરોડપતિ થવા ઈચ્છે છે કે થઈ શકે કે કેમ, બીજો વાત છે. પણ એનો જે ભાવ છે એને લોભના પરિણામ કહેવામાં આવે છે. એ મિથ્યાત્વ સહિત છે, અને તે મિથ્યાત્વ છે તે સાત વ્યસનના પાપ કરતા પણ મહાન પાપરૂપ છે. ચોરી કરે, દારૂ પીએ તો એને ઘૃણાથી જોવામાં આવે છે, પણ સાતે વ્યસનના પાપ કરતા પણ વધારે મોટું પાપ મિથ્યાત્મનું પાપ છે. ઓલા તો જગતની લૌકિક દ્રષ્ટિએ પાપ છે, એટલે કે લોકો જગતમાં પણ એને પાપ કહે છે. દારૂ, જુગાર, માંસ, મદ્ય, શિકાર, અનેક પ્રકારના સાતે પ્રકારના વ્યસન વ્યસન છે બધા, એટલે એમાંથી જલ્દી છૂટી શકતો નથી. એ પરિણામમાંથી જીવની વૃત્તિ મુક્ત થઈ શકતી નથી. એટલે એને સાત પાપને સાત વ્યસનરૂપ પાપ કહેવામાં આવ્યા છે. એને વ્યસન કહે છે. દારૂ, જુગાર વગેરે તો વ્યસન જેવા છે, એ તો લોકો જાણે છે કે જે અંગીકાર કરે છે એ જલ્દી મુક્ત થઈ શકતો નથી. એના કરતા પણ મહાન પાપ રૂપ છે એ તને એકાદ વખત નારકીમાં લઈ જશે, પણ મિથ્યાત્મનું પાપ તને નારકી કરતા વધારે પ્રચુર દુઃખ છે એવા નિગોદમાં લઈ જશે. હજી તો જૈનમાં પણ એ ખ્યાલ નથી ઘણાને, નારકીમાં દુઃખ વધારે કે નિગોદમાં, એમ પ્રશ્ન કરે. નરકમાં દુઃખ વધારે કે નિગોદમાં?
નિગોદમાં.
નારકનું દુઃખ તો વસાતાનું છે ને, ઠંડીનું, ગરમીનું, મારવાનું, કાપવાનું, રોગનું, દુર્ગંધનું, અંધકારનું, એટલે એને પ્રગટ દુઃખ દેખાય છે. પણ અંદરમાં આકુલતાનું દુઃખ છે, એ આકુલતા નારકીમાં થાય છે એના કરતા અનંત ગણી વધારે નિગોદમાં થાય છે. આમ છે,
નારકી કરતા અનંત ગણી દુઃખ સાંભળ્યા જતા નથી.
નારકીના દુઃખ તો એને ઓલા એને અનુભવ છે ને, એ જાતનો રોગનો ને વ્યાધિનો ને છેદનનો ને ભેદનનો ને તાળનો ને તડકાનો ને એ બધો અનુભવ છે, દુર્ગંધતાનો ને એ બધો. એટલે એને એમ કહે છે, જો આ નરકના દુઃખ આવા છે. ઓલું દુઃખ તો કહી શકાય એવું નથી, અને કહી શકાય એ વધારે કે ન કહી શકાય એ વધારે, જેનું વર્ણન કરવું અશક્ય છે એ વધારે કે જેનું વર્ણન કરવું શક્ય છે એ વધારે? અશક્ય છે એ વધારે. મિથ્યા દ્રષ્ટિ જીવ નરકાદી ગતિમાં તો જાય છે, પણ નરકની ગતિમાં એને રહેવાનું આયુષ પર્યંત છે, પછી નારકીમાંથી મરી બહુ ભાગ તિર્યંતમાં જાય, કોઈક મનુષ્ય થાય. નારકીમાં ને નારકીમાં મરીએ, ત્યાંથી મરીને તિર્યંતમાં જાય, અથવા મનુષ્ય થાય, હળવો હોય તો મનુષ્ય થાય, નહીં તો તિર્યંતમાં જાય, ભારે હોય તો. જ્યારે નિગોદમાંથી તો નીકળવું અનંત કાળે, એટલા સાગરો પણ આયુષ પૂરું થયું એટલે વાત પૂરી, આ તો અનંત કાળ સુધી એમાં જ જન્મ મરણ, એમાં જ જન્મ મરણ, એમાં જ જન્મ મરણ. ત્યાં પરિણામ પણ નિગોદમાં આયુષ ને નિગોદમાં ઉદયના કર્મ થાય, ઉદય થાય એવા જ કર્મ બાંધે, એવા જ પરિણામ કરે. એને ભોગવે ને એવા જ પરિણામ કરે, એને ભોગવતા એવા જ પાછા પરિણામ કરે. એટલે એમાં ને એમાં એને જન્મ મરણમાં અનંત કાળ ચાલ્યો જાય છે. તેથી એને મહાન પાપ કહેવામાં આવ્યું છે. એ બહુ મોટું પાપ છે. નિગોદમાં ન જવું હોય તો ગુરુદેવે રસ્તો બતાવ્યો છે, એ રસ્તે જઈને સમ્યક દર્શન કરવો, મોક્ષ મિથ્યાત્મનો અભાવ કરવો. નિગોદમાં ન જવું હોય તો નિગોદના કારણરૂપ મિથ્યાત્મ એનો અભાવ કરવો. બહુ મોટી કિંમત છે આ વાતની, કિંમત બહુ મોટી છે. એટલે તો એ આગળ આવી ગયું કે આનું મૂલ્યાંકન કોઈ રીતે થઈ શકે એવું કોઈ બીજી ચીજ થી. 305માં આત્મા નિગુદમાં તો ન જાય પણ પરમાત્મા થાય, આ બાજુ નિગુદ ટળે ને આ બાજુ સિદ્ધ પદ મળે. નુકસાન બહુ મોટું છે એનાથી બચે, એટલું જ નહીં બહુ મોટો લાભ થાય, અનંતો લાભ થાય, અનંતો નુકસાન મટે ને અનંતો લાભ થાય. તારામાં વિચાર શક્તિ હોય, વિચારવાન શું ગણાતો હોય, માનતો હોય તારી જાતને, તો તને મૂલ્યાંકન કરતા આવડે છે કે નહીં એટલી વાત છે. જો તને આ વિષયની કિંમત આવી, તો એ બાજુનો સારો પ્રયત્ન ઉપડ્યા જ્ઞાન સીધી વાત છે. એવી મોટી વાત છે. ત્રણસો ને બાર છે, 313. આ ચૈતન્ય તત્વ તો કોઈ અગમ્ય વસ્તુ છે, તે બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના સંયોગથી મળી જાય તેવી ચીજ નથી. શું કહે છે, જેમ એની કિંમત મૂકી છે એવી એની પ્રાપ્તિ પણ દુર્લભ છે. એક તો જીવ અનાદિનો વિપરીત સંસ્કાર લઈને વિપરીત મૂર્તિવાળો વિપર્યાસ જેની મતિમાં છે એ સ્થિતિમાં તો અનાદિથી ઊભો છે, અને એ સ્થિતિમાંથી એને આખી લાઈન ફેરવી નાખવી એ વાત અનંતકાળમાં બની નથી. અનંતકાળમાં એને ધર્મના બહાને ધર્મના નામે કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક તો ધાવધામા કર્યા છે, પણ એને મોક્ષ માર્ગનો પત્તો નથી લાગ્યો. એમ સૂચવે છે કે એટલું એ સહેલું નથી, અથવા એટલું ઝટ મળી જાય એવું નથી. એમ છે, અગમ્ય વસ્તુ છે એટલે જલ્દી ગમ્ય થાય એવી નથી. એ વિષય એવો છે થોડો કે એક તો જીવની પાસે જે મતિ શુદ્ધ જ્ઞાન છે એ મન દ્વારા વિચાર શક્તિ પ્રવર્તું ઇન્દ્રિય જ્ઞાન છે, અને જે વસ્તુનો અનુભવ કરવો છે તે અતિન્દ્રિય વસ્તુ અતિન્દ્રિય જ્ઞાનથી અનુભવ ગમ્ય થાય છે. આ પરિસ્થિતિ છે, એટલે એને ચૈતન્ય તત્વ ગમ્ય થતું નથી. ઇન્દ્રિય જ્ઞાનનું સાધન કે જેમાં એ ગમ્ય થતી નથી વસ્તુ, ઇન્દ્રિય જ્ઞાન પલટો મારીને અતિન્દ્રિયતા ધારણ કરે ત્યારે એ જ્ઞાનમાં એને સ્વસ્વરૂપ ચૈતન્ય તત્વ ગમ્ય થાય છે. આમ પરિસ્થિતિ છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો જ પ્રયત્ન શાસ્ત્રમાં છે. બીજા કોઈ પણ સાધન કરે તો બધા જ સાધનો એ બહારમાં ને બહારમાં કરે છે, ઇન્દ્રિય જ્ઞાનથી કરે છે, બુદ્ધિથી કરે છે, અને અંતર્મુખ થઈ શકતો નથી, અંતરમાં આવી શકતો નથી. આ પરિસ્થિતિ રીજાય છે, એટલે એ વાતને થોડી અહીંયા ખોલે છે કે ચૈતન્ય તત્વ તો કોઈ અગમ્ય વસ્તુ છે. જ્ઞાન અને વૈરાગ્ય બે સાધન કયા છે ને, એ બે સાધન છે. એમાં પણ બે પ્રકાર છે. જ્ઞાન અને વૈરાગ્ય બે સાધન કયા છે એમાં પણ બે પ્રકાર છે. એક બહારનો વૈરાગ્ય છે અને બહારનું સૂક્ષ્મ જ્ઞાન છે, તેનાથી તે મળી જાય તેવી ચીજ નથી. એમ કરીને એક પ્રકાર બતાવી દીધો. અંતર્જ્ઞાન અને અંતર વૈરાગ્યથી તે મળે તેવી ચીજ છે, એનો અનર્પિત વિષય છે. સીધું અર્પિત એમ કહે છે ત્યારે કે બહારના વૈરાગ્યથી કે બહારના જ્ઞાનના ક્ષોભથી મળી જાય એવી ચીજ નથી. આ શું છે કે આત્માના આધાર વિના બીજા કોઈ પણ આધારે વૈરાગ્ય થયો કે જ્ઞાનના પરિણામ થયા તે બધા બહારના જ્ઞાન વૈરાગ્ય છે.
બરોબર,
બહારનો જ્ઞાન વૈરાગ્ય કેમ કહેવો, અંદરનો કેમ કહેવો? કે આત્માના આધારે થાય તે અંદરનો, અને આત્માના આધાર સિવાય બીજી રીતે થાય તે બધો. આ એક ઘર મારું ને ગામના 1 લાખ હોય તો મારા, અને પછી ગમે તે પ્રકારના હોય, એમ અનેકવિધ પ્રકારે બહારના પરિણામ થાય છે. એમાં કીર્તિ, માન, લોભ અનેક પ્રકાર હોય છે. ભાઈ આટલું ત્યાગ કરીશ, પાછો બીજા ભાવમાં આટલું મળશે. આ ત્યાગનું પુણ્ય બંધા છે તો પુણ્યનું ફળ મળશે, એ લોભને આશ્રિત છે. બહારમાં ત્યાગી કહેવાય છે, લોકો મારા ત્યાગને જોશે તો એ માનને આધારે છે. એમ કોઈને કોઈ કશાયને આધારે થાય છે એ તો બધા પાપની મુખ્યતા વાળા શુભ પરિણામ છે, જેમાં પુણ્યનું પુણ્ય પણ ગૌણ છે. પણ ધર્મ બુદ્ધિ એ કોઈ કરે છે ત્યારે પણ ધર્મ બુદ્ધિમાં એને અંદરમાં સ્વરૂપનો ચૈતન્ય સત્તાનો આધાર ન હોય ત્યારે એને કોઈને કોઈ શુભ રાગના પરિણામનો આધાર છે. રાગના આધારે થયેલો તે વૈરાગ્યનો રાગ છે, એવો પર્યાય આશ્રિત પરિણામ છે અને દ્રવ્યાશ્રિત પરિણામ નથી. ત્યાં સુધી પણ એને બહારનો ત્યાગ છે, બહારનો વૈરાગ છે. અને ત્યાં એને મિથ્યાત્વનો અભાવ થવાનું હજી કારણ ઉપસ્થિત થયું નથી.
બરાબર,
કોઈ એમ વિચાર કરે ત્યાગ પણ મારે એટલા માટે કરવો છે અને જ્ઞાન પણ મારે એટલા માટે કરવું છે કે મારી દશામાં કેટલાક દોષ છે મારે ટાળવા છે અને મારી દશામાં ગુણ પ્રગટ કરવા છે, ગુણવાન થવું છે.
એટલા માટે
આવા વિચારના આધારે હું જ્ઞાનને વૈરાગમાં આવવા માંગુ છું, આવ્યો છું. વિચાર સારો નથી, આ વિચારમાં શું વાંધો છે? આ વિચારમાં ભૂલ શું છે? હા, તો એક પ્રશ્ન છે કે આવા વિચારમાં શું છે ભાઈ? બુદ્ધિની પહોંચ તો અહીં સુધી લાગે છે. પર્યાયમાં દોષનું ટાળવું, ક્રોધાદી દોષનું ટાળવું ને ક્ષમાદી ગુણનું ઉત્પન્ન કરવું, એવી બુદ્ધિની પહોંચ તો જૈન સંપ્રદાય સિવાયના પણ બીજા સંપ્રદાયમાં એ એ બુદ્ધિની પહોંચ તો છે નથી, એવું કાંઈ નથી. પણ એ પર્યાશ્રિત પરિણામનો અભિપ્રાય બદલીને, પર્યાશ્રિત પરિણામનો અભિપ્રાય બદલીને એટલે સમૂળની પર્યાય બુદ્ધિ ટાળીને દ્રવ દ્રષ્ટિ કરવાનો વિષય છે. એટલે પહેલેથી તારે ગુણ પ્રગટાવવા છે ને, ભલે તારે પ્રગટાવવાનું પ્રયોજન પર્યાયમાં આવો, જે દોષ ટાળવો અને ગુણ પ્રગટાવવા એ પ્રયોજન તો પર્યાયાશ્રિત છે. પણ છતાં એની મુખ્યતા ના રહે તો રાગ મટે નહીં ને વિતરાગતા આવે નહીં. આ એક સિદ્ધાંત છે, એ જૈન દર્શનનું ગૂઢ રહસ્ય છે કે એની મુખ્યતા રહે કે હું દોષ ટાળું ને ગુણ પ્રગટાવું, દોષ ટાળું ને ગુણ પ્રગટાવું ને પર્યાયની સામે જોયા કરે કે દોષ ખેડ્યા કે નહીં, ગુણ પ્રગટ્યા કે નહીં, અને અનંત ગુણવાન દ્રવ છે એનો એને જ્ઞાનમાં નિર્ણય ન થાય, નિર્ણય ન થાય ને એનો મહિમા ન આવે. અંતરંગમાં અવ્યક્ત થતા પ્રગટ અચિંત્ય વસ્તુ પડી છે એમ કે છે. તેને ઓળખીને તેનો મહાત્મ પ્રત્યે જાય ત્યારે તે ગમ્ય થાય, ત્યારે એનું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટે. અતિન્દ્રિય વસ્તુના આધારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટવા માટે એ જ્ઞાનનો વિષય પણ અતિન્દ્રિય હોય છે ત્યારે પ્રગટે. નહીંતર એ જ્ઞાન પર્યાયનો ધર્મ એવો છે કે જેવું સામે જ્ઞેય હોય કેવો એનામાં આકાર ઉપજે. પીળો સામે રંગ કેસરી હોય તો કેસરી આકારે અંદરમાં પણ પ્રતિબિંબ આવે છે. ત્યાં કઈ સફેદ કે કાળું દેખાતું નથી. એમ અહિયાં અતિન્દ્રિય તત્વ છે એ જ્ઞાનમાં વિષય થાય ત્યારે એનું પણ જ્ઞાન પરિણામ પણ અતિન્દ્રિય થાય. ત્યારે એને પોતાનું સ્વરૂપ સર્વથી સર્વથા ભિન્ન છે એવું જે સ્વરૂપનું જ્ઞાન થાય એમાં પરનો અભાવ છે એમ જણાયું હોય એનો ત્યાગ છે. પેલો અધ્યાત્મનો ત્યાગ છે, પછી રાગાદીનો પણ ત્યાગ થાય છે. રાગના વિષયનો રાગાદીનો ત્યાગ થતા આપોઆપ થઈ આવે. પૂર્ણતાના લક્ષ વગર શરૂઆત નથી એટલે ત્યાં પર્યાય વિષય પ્રયોજન છે કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે. દોષ ટાળવામાં એવો મારો અભિપ્રાય નથી અથવા એવું મારું ધ્યેય નથી કે થોડાક ભલેરિયા માણસ છું, ગ્રસ્ત છું, થોડાક તો હોય ને હવે મોટા દોષ ન હોવા જોઈએ. દુર્ગતિમાં જાય એવા દોષ ન થવા જોઈએ. સામાન્ય દોષ હોય તો રાગે જીવ છીએ આપણે, સંસારી છીએ એટલે થોડોક તો રાગ હોય જ ને સંસાર એમ ન ચાલે. પહેલેથી જેમ કોઈ નિદાન મિયાણું બાંધે છે કે નહીં, ચક્રવર્તીનું બાંધે છે, પુરાપુરનું બાંધે છે, એમ પહેલેથી નિદાન પરિપૂર્ણ સર્વજ્ઞ પદ, નિર્દોષ પદ, પૂર્ણ વિતરાગ પદનું એને નિદાન હોવું જોઈએ. એને પણ નિદાન કહે છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન પછી એક છે. કોને એ સફળ છે? વૈરાગ્ય આદિ સફળ જો આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ઘણા નિદાન. આ નિદાન શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે. કાં તો જેને ભિન્ન આત્માનું જ્ઞાન છે એનો ત્યાગ વૈરાગ્ય સફળ છે, અને કાં તો જેણે એવું નિદાન બાંધ્યું છે આત્મજ્ઞાન પ્રગટે જેના આધારે એવું પરિપૂર્ણ પદનું જેને નિદાન બાંધ્યું છે એને એ સફળ છે. બે જણની સફળતા લીધી. જ્ઞાની મોક્ષ માર્ગી ધર્માત્માનો ત્યાગ વિરાગ એ સફળ છે, અને એ જેણે નિદાન બાંધ્યું છે એને એ સફળ છે. મારે પૂર્ણ વિતરાગ થવું છે એને એ સફળ છે. ત્યાં નિદાન શબ્દ નથી. એ તો એક વચનોમાં ગંભીર આશય છે. જ્ઞાનીઓના એક એક વચનમાં ગંભીર આશય છે. એક વચનમાં અનંત આગમ કયા કે નહીં એક શબ્દ. એ વચનની આશય ગંભીરતા એને સમજાય તો એને જ્ઞાનીના વચનો પ્રત્યે પરમ પ્રેમ આવ્યા વિના રહે નહીં. પરમ પ્રેમ એની નિદાન એટલે આ નિર્ણય ધ્યેય બાંધ્યો એને કે મારે આ જ જોઈએ, આ જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ. એને આ જોઈએ ને પછી બીજું જોઈએ એમ નહીં. મોક્ષ તો જોઈએ છે પણ અહીંયા બધી સાતા રહે એવી રીતે મોક્ષ જોઈએ છે. લાડવા ખાતા ખાતા મોક્ષે જવાય. અમારા લોકોને ગમે ફોન મારે લાડવા ખાતા ખાતા મોક્ષ એમ બે વાતનું ચાલે. આ એક જ જોઈએ ને બીજું કઈ જગત માંથી જોઈએ બીજું છે. બે ખાસ પાત્રતામાં જેને કાંઈ જોઈતું નથી આ જગત માંથી, જેને કાંઈ જોઈતું નથી એને એકલો આત્મા જ જોઈએ છે એની ખાસ પાત્રતા. ત્યારે સમ્યક્ત્વનો અધિકારી જીવ થાય છે. હજી એને જગત માંથી પણ કઈ જોઈએ છીએ અને મોક્ષ પણ જોઈએ છીએ એ વાત એની જુઠી એમ છે. નિર્ણય બીજો વિષય છે. નિર્ણય તો પોતાના સ્વરૂપ નો કરવાનો છે. હું આવો છું એ હું અંદરમાં પોતાનું સ્વરૂપ ઓળખાવવું, પરખાવવું અને એનો નિશ્ચય થવો, એને નિર્ણય કહેવાય. અહીંયા એને નિદાન જોઈએ એટલે આવું જોઈએ છે, બીજું જોઈએ તો પૂર્ણ નિર્દોષતાનો જે કામી છે ત્યારે એના તા ત્યાગ વૈરાગ સફળ છે. નહીતર એ ત્યાગ વૈરાગમાં કોઈ ઠેકાણું છે એ બહારના છે, બધા બહારનો વૈરાગ્ય એને કહેવામાં આવે છે. એ સિવાય બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના શ્લોકથી આ શાસ્ત્રોમાં બુદ્ધિ બહુ કામ કરે, શાસ્ત્ર જ્ઞાનમાં પારંગત થઈ જાય એટલો શાસ્ત્રોનો પારગામી દેખાય કે ભલભલા
ભગવાન જય પ્રભુ પાવતી કાન ગુરુદેવ નો જય અનાથ દિગંબરા જય ધર્મ નો જય.